આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹20,000 કરોડ ટ્રાન્સફર કરશે. ઇટલીમાં આયોજીત G7 શિખર સંમેલનમાં ભાગ લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા. સમિટમાં પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનો સંકલ્પ દોહરાવ્યો. દિલ્હીમાં જળ સંકટને લઈને ભાજપનું આમ આદમી પાર્ટી સરકાર સામે મટકાફોડ આંદોલન. મંત્રી આતિશીના ઘરની બહાર ભાજપે માટલા ફોડ્યા. ભારતની વિદેશી હુનિયામણની અનામત $4 અબજ વધીને $655 અબજની નવી ઊંચાઈએ. અને T20 વિશ્વકપમાં આજે ભારતનો કેનેડા સામે મુકાબલો. આજે સવારના રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ નેપાળને 1 રને હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 જૂને 9 કરોડ 3 લાખ ખેડૂતોના ખાતામાં લગભગ ₹20,000 કરોડ ટ્રાન્સફર કરશે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં અત્યાર સુધીમાં 11 કરોડ ખેડૂતોના ખાતામાં 3 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. શ્રી ચૌહાણે કહ્યું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેઓ મંત્રાલયના અધિકારીઓ સાથે ખેડૂતોના કલ્યાણ સાથે સંબંધિત દરેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે. શ્રી ચૌહાણે જણાવ્યું છે કે તેમની નવી સરકારની 100 દિવસીય યોજના હેઠળ તેમના મંત્રાલયની કાર્યયોજનાની પણ સમીક્ષા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે ઇટલીમાં G7 સમિટમાં ભાગ લીધા બાદ સ્વદેશ પરત ફર્યા હતા. G7 સમિટમાં આઉટરીચ સત્રમાં તેમના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક મુદ્દાઓ સિવાય વિકસિત ભારતનું નિર્માણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. G7 બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટલીના સમકક્ષ જ્યોર્જિયા મેરોની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગે ચર્ચા કરી હતી. સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વધુ સુદૃઢ બનાવવાની આશા વ્યક્ત કરી હતી. તેઓએ ભારત અને ઇટલી વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. દિલ્હીમાં ચાલી રહેલા જળ સંકટને લઈને ભાજપે આજે દિલ્હીના જળમંત્રી આતિશીના ઘરની બહાર દિલ્હી સરકાર વિરુદ્ધ મટકીફોડ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હી ભાજપના કાર્યકર્તાઓ અને વિરોધીઓએ આરોપ લગાવ્યો છે કે સરકારના ગેરવહીવટને કારણે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ કહ્યું કે સરકાર શહેરમાં પાણીની કટોકટીનો પ્રશ્ન હલ કરવામાં નિષ્ફળ રહી છે. આ સંદર્ભમાં કોંગ્રેસ પણ દિલ્હીમાં 280 સ્થળોએ દિલ્હી સરકાર વિરુદ્ધ મટકીફોડ વિરોધ પ્રદર્શન કરી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું હતું. 18મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર આ મહિનાની 24મી તારીખથી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ આજે કહ્યું હતું કે સરકાર સંસદને સુચારૂ રીતે ચલાવવા માટે તમામ રાજકીય પક્ષો અને સભ્યો સાથે મળીને કામ કરવા માટે આતુર છે. પ્રથમ સત્રના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી રિજીજુએ કહ્યું કે પ્રથમ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યો માટે શપથ લેવાનું અને લોકસભાના સ્પીકરની ચૂંટણી અને પછી સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિનું સંબોધન કરાવવાની પરંપરા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે 18મી લોકસભા ચૂંટણી પછી રાજ્યસભાનું પ્રથમ સત્ર આ મહિનાની 27મી તારીખે શરૂ થશે. બંને ગૃહોના સત્ર 3 જુલાઈના રોજ પૂરા થશે. ઝારખંડ સરકારે રાજ્યના 1,91,000થી વધુ ખેડૂતોને રાહત આપી છે. સરકારે ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લીધો છે. ઝારખંડના કૃષિ પ્રધાન બાદલ પત્રલેખે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અધિકારીઓ સાથેની બેઠકમાં બેન્કોને લોન માફી માટે પ્રસ્તાવ રજૂ કરવા જણાવ્યું હતું. કૃષિમંત્રીએ કહ્યું કે 31મી માર્ચ 2020 સુધી ખેડૂતો દ્વારા લેવામાં આવેલી 50,000થી 2 લાખ રૂપિયા સુધીની લોન વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે 2021-22માં રાજ્ય સરકારે 50,000 રૂપિયા સુધીની પાક લોન માફીની જાહેરાત કરી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ લેખિકા અરુંધતી રોય સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નિવારણ અધિનિયમ UAPA હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. કાશ્મીરની સેન્ટ્રલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડોક્ટર શેખ સોકત હુસેન સામે 2010માં નવી દિલ્હીમાં કથિત ઉશ્કેરણીજનક ભાષણ માટે UAPA નિકા હેઠળ કાર્યવાહી માટે મંજૂર કરવામાં આવી છે. ભારતનું વિદેશી હુંડિયામણ 7 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 4.307 અબજ યુએસ ડોલર વધીને 655.870 અબજ ડોલરની નવી ટોપ પર પહોંચ્યું છે. અગાઉના રિપોર્ટિંગ સપ્તાહમાં કીટી 4.837 બિલિયન ડોલર વધીને 651.51 બિલિયન ડોલર થઈ હતી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ અનામતમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વિદેશ મંત્રાલય અને ભારતીય સ્ટેટ બેન્કે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ભારતીય સ્થળાંતર કામદારો, ભરતી એજન્ટો અને ઈ માઇગ્રેટ પોર્ટલના અન્ય વપરાશકર્તાઓને વધારાની ડિજીટલ ચૂકવણી સેવાઓ પ્રદાન કરવા કરાર કર્યા છે. આ પહેલના અમલીકરણ દ્વારા તમામ ભારતીય બેન્કોની નેટ બેન્કિંગ દ્વારા યુપીઆઈ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ અને એનઈએફટી દ્વારા ચૂકવણી માટે નીલ ટ્રાન્ઝેક્શન ચાર્જ સાથે વિવિધ સ્થળાંતર સંબંધિત ફીની ચૂકવણી શક્ય બનશે. મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સમજૂતી સ્થળાંતર કામદારોના સલામત અને કાનૂની સ્થળાંતરની મર્યાદાને વધુ સરળ બનાવશે અને વધારશે. ઈ માઇગ્રેટ પોર્ટલ સાથે એસબીઆઈ ઈ પેના સફળ સંકલન પછી આ કરાર ટૂંક સમયમાં કાર્યરત થશે. મંત્રાલય વતી સંયુક્ત સચિવ બ્રહ્માકુમાર અને એસબીઆઈના જનરલ મેનેજર દ્વારા નવી દિલ્હીમાં એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. ભારત સહિત વિશ્વભરમાંથી 20 લાખથી વધુ લોકો આજે સાઉદી અરેબિયામાં હજ કરી રહ્યા છે. ગઈકાલે 5 દિવસીય હજયાત્રાની શરૂઆત થતાં હજયાત્રીઓએ મીના ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આ વર્ષની હજયાત્રામાં ભારતમાંથી 1,75,000થી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે. તેમાંથી 1,40,000 યાત્રિકો હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા, જ્યારે લગભગ 35,000 ખાનગી ઓપરેટરો દ્વારા ત્યાં ગયા છે. આ વર્ષે 5,000થી વધુ ભારતીય મહિલાઓ હજયાત્રીઓ મહેરમ કે પુરૂષવાલી વગર હજ કરી રહી છે. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ આજે સવારે વેસ્ટ ઇન્ડિઝના કિંગ્સટાઉનમાં છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં નેપાળને 1 રનથી હરાવ્યું હતું. આજે ભારત તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં કેનેડા સામે રમશે. ભારતના એન શ્રીરામ બાલાજી અને જર્મનીના આન્દ્રે બેગેમેને એટીપી ચેલેન્જર ટેનિસ ટુર્નામેન્ટની મેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઇટલીના પેરીગોયોમાં આજે સાંજે રમાનારી ફાઇનલમાં ઇન્ડો જર્મન જોડી ટોચના ક્રમાંકિત મેક્સિકોના મિગુએલ એન્જલ રેસ વારેલા અને આર્જેન્ટિનાના ગીડો એન્ડ્રિઓઝી સામે રમશે. જર્મનીમાં યુરોકપ 2024નો શાનદાર પ્રારંભ થયો હતો. પ્રારંભિક મેચમાં યજમાન જર્મનીએ શુક્રવારે સ્કોટલેન્ડને 5-1થી હરાવી યુરો 2024ની શાનદાર શરૂઆત કરી હતી. ફ્લોરિયન વિર્ટ્ઝે મેચની 10મી મિનિટે ટીમ માટે પ્રથમ ગોલ કર્યો હતો. માત્ર 9 મિનિટ બાદ જમાલ મુસિયાયાલાએ બીજો ગોલ કરીને જર્મનીની લીડને બમણી કરી દીધી હતી. મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ MIFF 2024ની 18મી આવૃત્તિનો આજે સાંજે 4 વાગે મુંબઈના ફિલ્મ્સ ડિવિઝન પરિસરમાં આરંભ થશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી, કોલકાતા, પુણે અને ચેન્નઈમાં પણ સમાંતર સ્ક્રીનિંગ યોજાશે, જે સમગ્ર દેશમાં પ્રેક્ષકો સુધી ફેસ્ટિવલની પહોંચને વિસ્તૃત કરશે. આ 4 શહેરો પણ રેડ કાર્પેટ ઇવેન્ટ્સના સાક્ષી બનશે. દિલ્હી હાઇકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ અને 5 લોકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા કોર્ટની કાર્યવાહીનો વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. વીડિયોમાં કેજરીવાલને કથિત દારૂનીતિ કૌભાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા ધરપકડ કર્યા પછી 28 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટને સંબોધતા દર્શાવવામાં આવ્યા હતા. જસ્ટિસ નીરા બંસલ કૃષ્ણા અને જસ્ટિસ અમિત શર્માની ડિવિઝન બેન્ચે સુનીતા કેજરીવાલ અને અન્યો વિરુદ્ધ વીડિયો કોન્ફરન્સિંગ નિયમોના કથિતપણે ઉલ્લંઘન બદલ જાહેર હિતની અરજી પર નોટિસ જારી કરી છે. કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તે દિવસે રેકોર્ડ કરાયેલા વીડિયો ધરાવતી કોઈપણ સંબંધિત પોસ્ટ અથવા રિપોર્ટ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ મામલાની વધુ સુનાવણી 9 જુલાઈના રોજ રાખવામાં આવી છે. હવાઈદળના વડા એર ચીફ માર્શલ બીઆર ચૌધરીએ આજે નવા કમિશન્ડ ફ્લાઇંગ ઓફિસરોને સંબોધન કર્યું હતું. તેમણે સાયબર સેક્ટરમાં નવી ટેકનોલોજીને અપનાવવા અને યુદ્ધ જીતવા માટે કુશળતાનો અસરકારક ઉપયોગ કરવા જણાવ્યું હતું. હૈદરાબાદ નજીક ડુંડીગલ એરફોર્સ એકેડમી ખાતે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડ બાદ તેમને સંબોધતા એરસ્ટાફના વડાએ કહ્યું કે આધુનિક યુદ્ધ હવે ભૌતિક નથી અને તેમાં સાયબર ટેકનોલોજી નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,000 કરોડ ટ્રાન્સફર કરશે. ઇટલીમાં આયોજીત G7 શિખર સંમેલનમાં ભાગ લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા. સમિટમાં પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનો સંકલ્પ દોહરાવ્યો હતો. ભારતની વિદેશી હુંડિયામણની અનામત 4 અબજ ડોલર વધીને 655 અબજ ડોલરની નવી ઉંચાઈએ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.